તારીખ 1/6/1997, ડાયરીના બોલ નંબર 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 78.
અભિનિવેશ રહિત શ્રદ્ધાનું જ્ઞાન આચરણ કરવા શ્રી તીર્થંકર દેવની આજ્ઞા છે. આમ તો અભિનિવેશ શબ્દ છે એ અભિપ્રાય એટલે જ્ઞાનની પર્યાયને લાગવું પડે છે. અભિપ્રાય છે જ્ઞાનની પર્યાયને લાગવું પડે છે, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય છે અને જ્ઞાનપૂર્વક આચરણ હોય છે, એટલે અભિપ્રાય તો બધાને મૂળમાં લાગવું પડી જાય છે. વિપરીત અભિપ્રાય રહિત, વિપરીત અભિનિવેશ રહિત એટલે વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાનું જ્ઞાન આચરણ કરવા શ્રી તીર્થંકર દેવની આજ્ઞા છે. કેમ કે એક માણસ શાસ્ત્ર વાંચે છે, વાંચતા વાંચતા એને એવા ભાવ રહે છે કે હું વધારેમાં વધારે જાણી લઉં અને વધારેમાં વધારે જાણકારી વાળું મારું જ્ઞાન થાય, એટલે હું ઘણા શાસ્ત્રો વાંચું. તો એનો અભિપ્રાય વિપરીત છે. જાણકારી કરવા માટે શાસ્ત્ર વાંચવાના નથી, આત્મકલ્યાણના હેતુથી વાંચવાના છે. એવી જ રીતે કોઈ વક્તા છે અને સમય સારા દે, શાસ્ત્રો બહુ સારા વાંચી જાણે છે, સંભળાવી જાણે છે, સમજાવી જાણે છે, પણ એનો અભિપ્રાય એમ હોય કે હું બહુ સારું સમજાવું છું અને બધા ખૂબ રાજી થાય છે, મારા વાંચનથી બધા બહુ રાજી થાય છે, એનો રાજીપો વ્યક્ત કરે છે. ઓહો, આ તો હું તમે વાત કરી, આ તો હું તમે વાત કરી, અને એના રાજીપાથી પોતાને રાજીપો આવે છે, પાછો અભિપ્રાયની વિપરીતતા થઈ જાય. પછી બીજાને રાજી રાખવાનું બધું દ્રષ્ટિકોણ એનો સાધ્ય થઈ જશે. આમ કહીશ તો રાજી થશે, આમ કહીશ તો રાજી રહેશે, આમ કહીશ તો રાજી થશે, આમ કહીશ તો રાજી થશે, આમ સારું લાગશે, એટલે એને સારું લાગશે, એમાં હું સારો દેખાય છે આવી જાય છે પાછો. એટલે ત્યાં આબરૂ વધારવાનો, કીર્તિ વધારવાનો અભિપ્રાય થઈ જાય. એ વિપરીત અભિનિવેશ સહિત અધ્યાત્મ શાસ્ત્રોનો સ્વાધ્યાય ને વાંચન નુકસાનનો ધંધો થાય. શું થાય? નુકસાનનો વેપાર થાય. બહુ ધ્યાન રાખવું પડે એવું છે. પછી એમાં કોઈ માકું બોલે, જો એના પરિણામ બગડે એ પછી. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન, વિપરીત અભિનિવેશ રહિત જ્ઞાન અને વિપરીત અભિનિવેશ રહિત આચરણ, એ ત્રણેયમાં લાગુ પાડવો અભિપ્રાયનો વિષય, એવી શ્રી તીર્થંકર દેવની આજ્ઞા છે. તેમ છતાં આ વિષયથી અજાણ્યા એવા જીવો અવિપરીત શ્રદ્ધા જ્ઞાન આચરણમાં પ્રવર્તતા પ્રવર્તતા ક્યારેક વિપરીતતામાં દેખાય છે, તેનું કારણ અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે. શું તે અજાણ છે? એટલે સામે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો વિષય આવે અને ક્યાંક ભૂલ થઈ જાય છે. તો પ્રતિપાદન તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું શાસ્ત્રકાર કરતા પોતે ગોથું ખાય છે અને ભૂલમાં રહી જાય છે, એનું કારણ અભિપ્રાયની વિપરીતતા રહી ગઈ હોય છે. અભિપ્રાયની ભૂલ પકડવી જોઈએ. ગમે તે પરિણામ આપણે પકડીએ, પરિણામની ચર્ચા કરીએ છીએ, પરિણામ પકડીએ કે અહીંયા આવા પરિણામ છે, અહીંયા આવા પરિણામ છે, પણ એની પાછળનો અભિપ્રાય શું શું એ પકડવું જોઈએ. જેમ કે બીજાને સારું લાગે, ખરાબ ન લાગવું જોઈએ, એમાં તારો અભિપ્રાય શું છે એમ કરવામાં, ત્યાંથી વાતને સુધારવી જોઈએ. એવો નિયમ નથી કે બીજાને સારો ન જ લાગવું જોઈએ, એવો નિયમ નથી કે બીજાને સારું લાગવું જોઈએ, બેમાંથી એક નિયમ નથી. એમ છે, એટલે બેમાંથી કાંઈ તો થવાનું છે. ત્રીજી તો જગ્યા નથી ત્યાં, કાં કોઈને સારું લાગશે કાં કોઈને સારું નહીં લાગે. કરવું શું? કે આપણા અભિપ્રાયને ઠેકાણે રાખવાનો, પછી જે લાગવું હોય તે લાગે. સારું વર્તન રાખ અને અપ્યશ કર્મનો ઉદય હોય તો જોડા જ મળે. સારું વર્તન રાખો અને અપ્યશ કર્મનો ઉદય હોય તો અપ્યક્તિ થાય. અપેક્ષા હોય તો બગડે, અપેક્ષા ન હોય તો કઈ નહીં. ઠીક છે, એ પ્રકારનો ઉદય છે અત્યારે, કઈ નહીં. એમાં શું થઈ ગયું? એ પ્રકારનો ઉદય છે, એમાં શું થઈ ગયું? પૂરો કરવાનો આપો કરેલો છે, પાપ પૂરી થઈ ગયો. નહીતર તો અપેક્ષા બુદ્ધિ હોય તો ઘરે આટલું આટલું કર્યું એનું આ ફળ. નોકરા તો આવ્યા વગર રે ને, એને બગડે. એક વાત શું છે, સિદ્ધાંત એ છે કે અપેક્ષા રાખવી નહીં. શું સિદ્ધાંત છે? એ ક્યાંય અપેક્ષા કોઈની ન રાખવી. આની ફરજ છે કે નહીં વાત જ ભૂલી જવી. છોકરા મેં મા બાપ ની ફરજ ભૂલી જવી, અને મા બાપે છોકરાની ફરજ છે કે નહીં વાત ભૂલી જવી. અપેક્ષા જ ન રાખવી, અપેક્ષા બુદ્ધિ મારી નાખશે. મારી નાખશે એટલે દુઃખી કરી નાખશે. શું? કેમ કે હું આત્મા છું, મારો સ્વભાવ નિરાલંબ નિરપેક્ષ છે. મારે કોઈનો અવલંબન આધાર લેવો નહીં, મારે કોઈની અપેક્ષા રાખવી નહીં, એ મારું સ્વરૂપ છે. તો પહેલાં તો હું મારા સ્વરૂપથી વિપરીત જાઉં છું. અપેક્ષા રાખીને શું કરું છું? મારા સ્વરૂપને વિપરીત જાઉં છું. અને અપેક્ષા રાખો અને અપેક્ષા ફળીભૂત થવાનું 100% કોઈ દિવસ કોઈને બનવાનું નથી. શું? બેનું નથી ને બનવાનું પણ નથી. પછી દુઃખ નહીં થાય તો શું થવાનું? અપેક્ષા ફૂલફિલ ન થઈ એટલે દુઃખ ન થાય તો બીજું શું થાય? દુઃખ જ થાય. પહેલાંથી અહીંથી નીચેથી ગાંઠ વાળી દો કે મારે કોઈની અપેક્ષા રાખવાની નથી, અને કોઈની અપેક્ષા રાખવી તે મારા આત્માની ઉપેક્ષા રાખવા કરવા બરાબર છે. મારા આત્માની ઉપેક્ષા એટલે મારા પરમાત્મા સ્વરૂપની ઉપેક્ષા કરવા બરાબર છે. માટે મારે એ કરવા યોગ્ય નથી. આમ લઈ લેવું જોઈએ અપેક્ષા વૃત્તિમાં, તો ઉપેક્ષા રહેશે, ઉદાસીનતા રહેશે. અને તેને ઉપેક્ષિત ને ઉદાસીનતા આવી તો એને દુઃખી થવાનો અવસર નથી. પ્રકૃતિગત બહુ અપેક્ષામાં ક્યાંક તો રાખે છે, સ્વભાવગત થાય ત્યારે જ આ વાત સુધરે છે. એક મેં બીજી જગ્યાએ અપેક્ષા રાખતો હોય ક્યાંક તો રાખી જ લે, કેમ કે પોતાને નિરાલંબ નિરપેક્ષ પકડ્યો નથી તો ક્યાંક તો અપેક્ષા કરવાનો જ છે. કોકનો તો આધાર લેવાનો, પરિણામ છે ને અવલંબન વગરના નથી. કાં સોનું અને કાં પરનું, કોઈ કોઈ પ્રકૃતિગત રીતે પરનું અવલંબન ન લે એવું ના બને. એક ને બીજાનું લે, બીજાને ત્રીજાનું લે, ક્યાંક તો લે. જ્યાં સુધી સોનું અવલંબન હાથમાં આવે ત્યાં સુધી. મારી તો ભાવના હતી, બાકી તો એ સ્વતંત્ર છે. ભાવના હામાને સ્વતંત્ર રાખે છે, અપેક્ષા હામાને પરતંત્ર કરે છે. પરતંત્ર કરે છે, એને પરતંત્ર તો થવાનો નથી. એટલે તો નાકુરતા થવાની, ભાવના વાળા નાકુરતા ન થાય. અપેક્ષામાં સામાન્ય સ્વતંત્રતાનો સ્વીકાર નથી રહેતો. નહીં તો બીજાનું કલ્યાણ થાય એમાં મારા શું સ્વાર્થ હોય એમ કે? એમાં ક્યાં સ્વાર્થ આવ્યો? અપેક્ષા છે તો દુઃખી થયા વગર નહીં રહે, ભાવના છે તો કઈ નહીં, એની સ્વતંત્ર છે. આપણી ભાવના ભાવના ઠેકાણે છે, એની સ્વતંત્રતા એના ઠેકાણે છે. તેથી સાચું માનવાનું, સાચું સમજવાનું કે સત્સંગ આદિમાં પ્રવર્તવાનું ફળ જે આત્મલાભ, તેની પ્રાપ્તિ થતી નથી. હવે હું મોક્ષમાં લીધો પુરુષની દર્શનદાન ચારિત્ર જ્ઞાન દશામાં જાય છે. મુમુક્ષુને સાચું માનવું, સાચું સમજવું કે સત્સંગ આદિમાં પ્રવર્તવું એને આચરણ થયું. એ વિપરીત અભિપ્રાય સહિત હોય તો એનો એને આત્મલાભ ન થાય, એ સંબંધીનો એને પારમાર્થિક લાભ ન થાય એમ બને. માત્ર વૈચારિક નિશ્ચયથી વંચના બુદ્ધિમાં રહી જાય છે. અભિપ્રાય ઉલટો હોય તો એ છેતરાઈ જાય પોતે, વંચના બુદ્ધિ માં પોતે છેતરાઈ જાય. હું તો આમ પ્રવૃત્તિ કરું છું ને, હું તો આમ પ્રવૃત્તિ કરું છું, હું તો સત્સંગ કરું છું, હું તો શાસ્ત્ર વાંચું છું, હું આમ કરું છું. હું અભિપ્રાયની વિપરીતતા એને આગળ નીકળવા ન દે. અભિપ્રાયમાં વિપરીતતા હોય કોઈ પણ પ્રકારે, અને બહારની પ્રવૃત્તિ કરે તો એથી એને સાચું માનવું કે સાચું સમજવું કે સત્સંગમાં પ્રવર્તવું એનું ફળ ન આવે. એ સિવાયનો કઈ અભિપ્રાય હોય તો શું? પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ ન હોવાથી આમ બને છે. આવું ક્યારે બને છે? કે પોતાના પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાધ્ય હોતો નથી. પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાધ્ય હોય તો સૂક્ષ્મતા આવે, અને સૂક્ષ્મતા જો તીક્ષ્ણતા ધારણ કરે તો ફટાફટ કામ થવા માંડે, ઓછા સમયમાં ઘણું કામ થાય. તીક્ષ્ણતા છે એ બળ સૂચવે છે, અને સૂક્ષ્મતા છે એ ક્યાંય સૂક્ષ્મ ભૂલ પણ ન રહી જાય એવું જ્ઞાનનું પરિણમન છે. જેથી સૂક્ષ્મ જ્ઞાન હોય તો સૂક્ષ્મ ભૂલ પણ ન રહીએ, અથવા સીધી ભૂલ કે આડકતરી ભૂલ હોય એ પણ ન રહીએ. અભિપ્રાય ઉપર તો ઘણી જગ્યાએ લખાણું છે, પછી એમાંથી એમ કે આના ઉપર એક આર્ટિકલ જ લખવો જોઈએ. પછી આર્ટિકલ લખો તો આ કોઈ આને સ્પર્શ નથી કર્યો કે આમાંથી ક્યાં ક્યાં શું શું લખાણું છે. એવો સંભવ છે કે આર્ટિકલમાં ન હોય એવી વાત પણ કોઈ ડાયરીમાં આવવાની, એ સંભવ ખરો. આ ઘણા છે અભિપ્રાયનો આર્ટિકલ લખ્યો ને ત્યારે એ વિકલ્પ નથી આવ્યો. અભિપ્રાય વિશે આમાં ડાયરીઓમાં આની જગ્યાએ લખાણું છે તો એને સાંકળી લેવા, તો એ વખતે જે સ્વતંત્ર ચાલ્યું એ ચાલ્યું ને લીખ્યું લીખ્યું એમ થયું છે. આના ઉપરથી વિચાર આવ્યો, આ વાત જ નથી આવે એમાં. આપણે કાલ તો કોઈ વાર વાત કે ભાઈ આ લોકો બહુ પ્રચાર કરે છે, ફલાણું કરે છે, ફલાણું કરે છે, એની વાત ચાલતી હતી. એવી રીતે આપણે સમાજમાં બધી જે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે કે ભાઈ આ લોકો પ્રચાર પ્રસાર તો કરે છે, વિપરીત અભિનિવેશ સહિત કે વિપરીત અભિનિવેશ રહીત, આપણી દલીલ મુકતા હતા કે ભાઈ પ્રચાર તો કરે છે ને, એનો અભિપ્રાય શું છે, અભિનિવેશ શું છે? પ્રયોજન ની પકડ વાળા ને વિપરીતતા ન રહે, કેમ કે એમાં સૂક્ષ્મતા આવી જાય છે. મોક્ષ માર્ગ ની અંતર બાહ્ય પ્રવૃત્તિ ના અધિકારી કોણ છે? બે, એક જ્ઞાની અને એક જ્ઞાની ના આશ્રયવાન. બાકી જે લોકો પ્રવૃત્તિ કરે છે એ મોક્ષ માર્ગ ની પ્રભાવના કરે છે એ વાત નથી રહેતી, કેમ કે એનો અભિપ્રાય બરાબર નથી હોતો. જ્ઞાની હોય તો વિપરીત અભિનિવેશ ચાલ્યો છે, જ્ઞાની ની આજ્ઞા એ ચાલતો હોય તો વિપરીતતા માંથી બચી જાય, એની આજ્ઞા પ્રમાણે કઈ કરે, બીજી રીતે ન કરે. ટીમ વર્ક છે, બાહ્ય પ્રભાવ નું કામ તો ટીમ વર્ક નું છે. તો એને આશ્રયવાન હોય તો એના અભિપ્રાય પ્રમાણે ચાલે તો દોષ ન થાય, અને એના સત્સંગમાં હોય પણ પોતાના અભિપ્રાય પ્રમાણે ચાલે તો ગડબડ થાય પછી. એટલે બે છે, જ્ઞાની ને જ્ઞાની ના આશ્રયમાં, બીજાનો અધિકાર નથી. એટલે બીજા પ્રભાવના કરે છે એ વાત રહેતી નથી, એટલે અનુમોદન નો સવાલ પણ રહેતો નથી. એમ
પ્રભાવના સાચી વ્યક્તિ ની થતી હોય,
વિપરીત અભિપ્રાય સાથે છે એમાં કઈ હારા વાત ન હોય. ગુરુદેવ નું નામ લઈએ, બેનસર નો વિરોધ, કટ્ટર આ પરિસ્થિતિ હતી, હવે કેવી રીતે માનવું? ગુરુદેવ ને જેના પ્રત્યે આટલો પ્રેમ છે એનો તમે વિરોધ કરો તો ગુરુદેવ પ્રત્યે તમને પ્રેમ છે એ વાત સાબિત કેવી રીતે થાય?
આ મંદિર માં જે કઈ પ્રવૃત્તિ ચાલતી હોય, લેવા દેવાની તમે એમાં અમે ના જોડાઈએ, અમારો દોષ ના જ
હોય, યથાસ્થાને જોડાવું, બસ બીજી વાત ક્યાં રહી પછી?
પેલા આપનું સત્સંગ ચાલતો તો તમે બહુ રસ પડતો હતો કે આ મંદિર આપણો છે, હવે એમ થાય છે કે આ મંદિર આપણું ક્યાં કહેવાય?
મંદિર તો ભગવાન નું, સિમંદર ભગવાન નું છે, આપણે એમ રાખવું, મંદિર તો સિમંદર ભગવાન નું છે, સિમંદર ભગવાન આદિ ભગવંતો ની સ્થાપના કરેલી છે, અને એ સ્થાપના થી કોઈ જીવ પરમાર્થિક લાભ લઈ શકે છે. આવે તો હજારો જીવ સુંદર મંદિર માં, તો કોઈ જ પાત્ર જીવ ને પારમાર્થિક લાભ નું કારણ છે. બસ વાત પૂરી થઈ ગઈ, આપણે એથી વધારે શા માટે વિચારવું જોઈએ? નો લાભ લઈએ એના કારણે, નુકસાન કરી એના કારણે, કોઈ જીવ ને લાભ થાય તો એની કિંમત બહુ મોટી છે. બસ એ ભાવનાથી મંદિર આપણે બનાવ્યું છે, આપણે નથી રહેવાના, મંદિર રહી જવાનું છે. શું શાસ્ત્રમાં એવી વાત આવે છે, હમણાં લીધી છે ધર્મદાસજી ક્ષુલ્લકે, એક તીર્થંકર કરતા એક તીર્થંકર ની પ્રતિમા 10,000 ગુણી લાભદાયક છે. કેટલી લખી છે એવો શબ્દ વાપરે છે. મારું ધ્યાન હતું મણિભર માણેકભાઈ કઈ કાઢીને બતાવે મને કે આ કેવી રીતે, પેલા તો જીવન છે, આ તો પ્રતિમા છે, 10,000 ગણી કેવી રીતે, એ સમજાતું નથી. પણ ટોન પકડે તો સમજાય એવું છે કે તીર્થંકર નું આયુષ તો મર્યાદિત છે, પ્રતિમાજી તો બહુ ટકે, હજારો વર્ષ ટકે પ્રતિમાજી. શાશ્વત છે તો એ રીતે એનો લાભ બહુ મોટો ગણ્યો છે સ્થાપનાનો. સ્થાપના ભાવનાથી થાય છે, ભાઈ આપણે તો 50 વર્ષ છે, બાકી આ મંદિર રહેશે તો ક્યારે કયા જીવને બારમાંથી લાભ થશે એનો ક્યાં આપણી પાસે હિસાબ છે. આપણે ભાવનાથી કરી છું તો વાત પૂરી થઈ ગઈ. ભગવાનની પ્રતિમા સમય દર્શન નિમિત્ત કારણ ગૌણ પણ લીધું છે, મુખ્ય પણ નથી લીધું, ગૌણ કારણોમાં એનું વર્ણન છે.
જય સનાતન દિગંબર જય.